તારીખ 7/11/1995 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 2.
તેમનામાં જે આત્મગુણો પ્રગટ થયા હતા એ ગુણોનો સ્તુતિ કરીને એ ગુણો આપણા આત્મામાં પ્રગટ થાય એમની જન્મજયંતિ ઉજવવાનો ઉત્તમ પ્રકાર છે. સવારે તેમના ગુણોનો ગુણાનો વાત થોડા થયા હતા. વિશેષ આગળ તેમના જીવનમાં જે સમ્યક આચરણા હતી, સમ્યક આચરણા એટલે અંતરબાહ્ય પરિણામોનું સંતુલન રહેવું, અંદરમાં આત્મદશા વર્તે છે અને બહારમાં પ્રારંભ યોગ પ્રમાણે પ્રવૃત્તિ ચાલે છે. એ પ્રવૃત્તિ કરતા કરતા એટલે કે પ્રારંભને ભોગવતા ભોગવતા નવા કર્મનું બંધન ન થાય એવું સમ્યક પ્રકારે એમનું જે પરિણમન થયું એ પરિણમનને સમ્યક આચરણા કહેવામાં આવે છે. સામાન્યપણે સંસારમાં સર્વ જીવો જૂના કર્મનો ઉદય આવે ત્યારે નવા કર્મ બાંધે છે, પછી તે કર્મ શુભ કર્મ બાંધે છે અથવા અશુભ કર્મ બાંધે છે, પણ કર્મ બાંધે છે. તે કર્મનું ફળ ભોગવે છે અને તે કર્મનું ફળ ભોગવતા ફરીને પાછું જીવ નવા કર્મ બાંધે છે. આમ કર્મના ઉદયકાળે નવા કર્મનું બંધન સંસારમાં ચાલુ રહે છે, એના ફળ ભોગવતી વખતે નવા કર્મ બંધાય છે અને એ કર્મચક્રમાંથી સંસાર ચક્ર ઊભું થાય છે અને એ સંસારના પરિભ્રમણથી જીવ છૂટતો નથી. એક સમ્યક જ્ઞાનની દશા એવી છે કે જે સમ્યક જ્ઞાનની દશામાં સમ્યક આચરણા ઉત્પન્ન થાય છે અને એ સમ્યક આચરણાના કારણે જૂના કર્મના ઉદયમાં જ્ઞાની પુરુષ સમ્યક પ્રકારે તે પ્રારબ્ધને વેદે છે, અનુભવે છે અને નવા કર્મનું બંધન કરતા નથી. એવું સમ્યક આચરણ કૃપાળુદેવને વર્તતું હતું એનો ઉલ્લેખ એમણે 408 નંબરના પત્રમાં કર્યો છે. તે નીચેના શબ્દોમાં કર્યો છે કે જેમાં સ્નેહ રહ્યો નથી, જેમાં એટલે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી અથવા જે સંસારમાં સ્નેહ રાખવાની ઈચ્છા નાશ પામી ગઈ છે, નિવૃત્ત થઈ છે અથવા બહુ ભાગ નિવૃત્ત થવા આવી છે તેવા સંસારમાં કાર્યપણે કે કારણપણે વર્તવાની ઈચ્છા રહી નથી, તેમ છતાં પણ સંસારના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું કોઈ પૂર્વે પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે જે સમપરિણામે વેદન કરીએ છીએ. સમપરિણામે એટલે સમભાવે વેદન કરીએ છીએ, એમાં અમે રાગદ્વેષ કરતા નથી. એવી જ વાત એમણે 339 પત્રમાં કરે છે કે હાલ કઈ વ્યવહાર કરીએ છીએ, જે કઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે, પરંતુ આત્મા તેમાં વર્તતો નથી. અમારો આત્મા તો આત્મભાવે વર્તે છે, દેહ અને મનમાં અમની પ્રવૃત્તિમાં અમારો આત્મા વર્તતો નથી. પૂર્વે જે કઈ નિબંધન કરવામાં આવ્યું છે તે કરવું નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, અને તે પણ થોડા કાળમાં ભોગવી લેવા અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કાર્ય, વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. અમારા આત્મા માટે કંઈ કરતા નથી, બીજાને માટે કરીએ. અને જેવો ઉલ્લેખ એમણે 398 પત્રમાં સ્પષ્ટ કર્યો છે કે હાલ જે ઉપાધિ યોગ પ્રાપ્તપણે વર્તે છે તે યોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર કરીએ તો તેમ થઈ શકે એમ છે, ત્યાગ કરી શકીએ એમ છે. ત્યાગ કરે તો ત્યાગ કરવાથી અમારા પરિણામ બગડે એવું નથી, નહીતર અંદરમાં રસ રહી ગયો હોય તો ત્યાગ કર્યા પછી પરિણામ બગડે છે. પણ અમને એવું કઈ નથી, તથાપિ તે ઉપાધિ યોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી, એટલે તે જ યોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે એમ જાણીએ છીએ. અને એ રીતે પ્રારબ્ધ વેદતા જે ત્યાગ દશાના કર્મની નિર્જરા થાય તે પ્રવૃત્તિ દશામાં એથી વિશેષ નિર્જરા તેમણે કરી છે. નિવૃત્તિમાં જે કર્મની નિર્જરા થાય તેથી વિશેષ નિર્જરા તેમણે પ્રવૃત્તિમાં કરી છે, અને એનું કારણ એ છે કે એ વખતે તેમને વિશેષ સંભાવ રહ્યો છે. ઉપાધિમાં પણ એમણે સમાધિ રાખી છે. ઉપાધિની દશામાં ઉપાધિના એમનો આત્મા ઘેરાયો નથી. 247 પત્રમાં એનો ઉલ્લેખ કરે છે કે ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. અમારા ચિત્તમાં તો ચૈતન્યમય પણ આત્મામય પણ રહ્યા કરે છે, જેથી વ્યવહારના બધા કાર્ય ઘણું કરીને અવ્યવસ્થાથી કરીએ છીએ. વ્યવસ્થાથી એટલે સાવધાનીથી કરતા નથી, ઉપર છલ્લા ઉપયોગે બે સાવધાનપણે જે કાંઈ કાર્યો કરાય છે તે કરાય છે. અમારો આત્મા તો આત્મામાં ચૈતન્યમાં વર્તે છે. સંસારમાં ઉપાધિક કાર્યો કરતી વખતે જીવ ઉપાધિના પરિણામથી ઘેરાઈ જાય છે, તન્મય થઈ જાય છે. જ્યારે જ્ઞાની પુરુષ એ વખતે પણ અંદરથી છૂટતા રહે છે, કેમ કે તેમને પોતાપણું તે કાર્યમાં વર્તતું નથી. તેમનો જે જ્ઞાનનો પ્રકાર હતો એ સાતિશય જ્ઞાન યોગ જેને કહી શકાય એવો એમના જ્ઞાનનો પ્રકાર હતો. 223 નંબરના પત્રમાં લખે છે કે લેખન શક્તિ શૂન્યપાયમાં જેવી થવાનું એક કારણ એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નજયુક્ત હોય છે. એક વાત ચિત્તમાં ઉગે તો અનેક નયથી તેની સંધિ લાગે છે. અને તે લેખમાં આવી શકતી નથી, બોલવામાં કંઈક આવી શકે પણ લખાણમાં તો એવું આવી શકે નહીં, એવું સંભવ પણ નથી. એક શ્લોક વાંચતા 970 પત્રમાં લખે છે કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈને તે હજારો શાસ્ત્રમાં અમારો ઉપયોગ ફરી વળે છે. એક શ્લોક વાંચે તો બીજા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે અને અનેક શાસ્ત્રોમાં શું શું કહેવા માંગે છે એનું અમને ભાન રાખે છે. આવો એક સાતિશય જ્ઞાનયોગ તેઓ ધરાવતા હતા. એ જે જ્ઞાનયોગ સેંકડો વર્ષોમાં ભાગ્યે જ કોઈ મનુષ્યને હોય એવા સેંકડો છેલ્લા સેંકડાઓ જોઈએ તો એમના જેવો કોઈ પુરુષ થયો હોય એવું જોવામાં આવતું નથી. જ્ઞાનીઓ થયા છે છેલ્લા સેંકડાઓમાં, જે જે જ્ઞાનીઓ થયા છે, પણ આવો સાતિશય જ્ઞાનીઓ ધરાવનાર પુરુષ બહુ ઓછા થયા છે એવો એમનો પોતાનો સાતિશય જ્ઞાનયોગ હતો. તેમની વિવેક દ્રષ્ટિ વિચારતા તો કોઈ પણ જીવનો મસ્તક નમી પડે એવી એમની વિવેક દ્રષ્ટિ હતી. કોઈ પણ લૌકિક કે પારમાર્થિક કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય, કોઈ પણ વાત એમની સામે આવે, પછી તે લૌકિક વાત હોય કે પારમાર્થિક વાત હોય, તેમનો ઉપયોગ ચારે પડખે ફરી વળતો. એ કોઈ વાત પૂછે કે મનને લઈને આ બધું છે તો એના ચાર ટુકડા કરીને ખુલાસા કર્યા. ઉપયોગ સમાય છે, ઉપયોગ સમાય રહ્યો અને ઉપયોગ સમાય ગયો તો કેટલો ખુલાસો કર્યો. એક એક શબ્દ ઉપર ઉપયોગ, કોઈ પણ મુદ્દો સામે આવે, કોઈ પણ વાત સામે આવે એટલે ચારે પડખે એમનો ઉપયોગ ફરી વળતો હતો. અને ભિન્ન ભિન્ન કક્ષાના ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા મુમુક્ષુઓને એમણે જે માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શનનો વિચાર કરવામાં આવે, એ માર્ગદર્શન પર વિસ્તાર કરવામાં આવે તો બીજા કેટલાય ગ્રંથોની ઉત્પત્તિ થઈ જાય એવું એમનું માર્ગદર્શન અનેક પડખેથી જુદી જુદી વિધિની યોગ્યતાવાળા મનુષ્યોને મળ્યું છે. અને એ રીતે એમની વિવેક દ્રષ્ટિ જોવામાં આવે છે તો પારમાર્થિક અને વ્યવહારિક વિવેક એ ખરેખર એમના પ્રતિ ભક્તિ ઉપજાવે, બહુમાન ઉપજાવે તેની એમની વિવેક દ્રષ્ટિ હતી. બીજાના ગુણોનો પ્રમોદ, ગુણ પ્રમોદ, ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ એવી એમની દશા હતી. ગુણ ગ્રાહકપણું અથવા ગુણ પ્રાપ્તિની તેમની જે દ્રષ્ટિ હતી તે દ્રષ્ટિ ઘણી તીક્ષ્ણ દ્રષ્ટિ હતી, ઘણી સૂક્ષ્મ દ્રષ્ટિ હતી. ચારે અનુયોગમાંથી જે તીર્થંકર ભગવાનની વાણી છે એ વાણીમાં ચારે અનુયોગનો વિષય આવ્યો છે. એમાં ચારે અનુયોગમાંથી આત્મગુણ કેવી રીતે પ્રગટાવવા એ વિષય તેઓ ઉપસાવતા, ખેંચીને ઉપસાવીને બહાર મૂકી શકતા હતા. એટલું જ નહીં, અન્ય મતમાં જન્મેલા માર્ગાનો સારો પુરુષો થયા છે એ મહાત્માના વચનો આત્મગુણ પ્રગટાવવા માટે કેવી રીતે ઉપકારક છે કે કેવી રીતે પ્રેરક છે એનો આશય પણ તેઓ શ્રી જે ખેંચીને ઉકસાવીને બહાર મૂકતા એ એમના ગુણ ગ્રાહકપણાની અને ગુણ પ્રત્યેની જે સૂક્ષ્મ દ્રષ્ટિ તીક્ષ્ણ દ્રષ્ટિ છે એને સિદ્ધ કરે છે, સાબિત કરે છે. તેઓ શ્રીના વૃષ્ણો વર્તમાન સાહિત્યમાં સાહિત્યની દ્રષ્ટિએ જોવા બેસીએ તો પણ બેજોડ છે, અજોડ છે. એવા વચનોનું શબ્દોનું જે સંયોજન છે એ સંયોજન કોઈ સામાન્ય સાહિત્યમાં કે વિશેષ સાહિત્યમાં સારા સારા લેખકોમાં પણ ક્યાંય જોવા મળતું નથી. વાત્સલ્ય અને પ્રભાવનાનો જે યુગ છે એ પોતે નિશ્ચય પ્રભાવના પ્રગટ કરીને વ્યવહારમાં પ્રભાવના કરી છે. આજે તો એ સાબિત કરવાની જરૂર નથી કે હજારો માણસો એમના વચનો વાંચીને એમના પ્રત્યે ભક્તિ ધરાવે છે એ કોઈ સાબિત કરવાની જરૂર નથી કે હજારો માણસો પણ આજે એમને ભક્ત થયા છે એમનો પ્રભાવના યોગ આજે સ્પષ્ટ અને ખુલ્લો છે. તેમને જે નિષ્કારણ કારુણ્ય વૃત્તિ છે એ પણ બેહદ છે, જેની કોઈ હદ નથી. એટલે એમને કારુણ્ય વૃત્તિ જોવામાં આવે છે જગતના જીવો પ્રત્યે. જ્ઞાન દશાને અનુરૂપ એવી જે અભિન્ન ભાવે કારુણ્ય વૃત્તિ હોય છે એ 192 નંબરના પત્રમાં એમના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે અમારી વૃત્તિ જે કરવા ઈચ્છે છે તે નિષ્કારણ પરમાર્થે છે. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિશે અખંડપણે વર્તે છે. જીવોને વિશે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો જે ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ તે સંબંધી વૃત્તિ કાંઈ પણ વર્તમાનપણાને પ્રાપ્ત થાય તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને અથવા ઘણા જીવોને પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેની અનુકંપા અમારા આત્માને વિશે અખંડપણે વર્તે છે, અખંડપણે રહ્યા કરે છે. અનેક જીવોની અજ્ઞાન દશા જોઈને ભવિ તે જીવો કલ્યાણ કરીએ છીએ અથવા આપણું કલ્યાણ થશે એવી ભાવનાએ કે ઈચ્છાએ ઉલટાના અજ્ઞાન માર્ગને પામતા જોઈને ધર્મના ક્ષેત્રમાં તે માટે અત્યંત કરુણા છૂટે છે. સસ્મેશના પત્રમાં તો એમ લખ્યું છે કે તે જોઈને અમારું હૃદય રડે છે, કરુણાથી અમારું હૃદય રડે છે અને એ કારુણ્ય વૃત્તિમાંથી આ વચનો ઉદ્ભવ્યા છે કે એ ભૂતકાળમાં ભટકતા ભૂલેલા જીવો ભૂતકાળના મહાવીરને કાંઠો દોષો. મહાવીર ભગવાનના વચનોથી જે આત્મકલ્યાણ થાય એવું આત્મકલ્યાણનો નિમિત્ત યોગ નિમિત્તત્વ સાતિશય વચનયોગ પોતે ધરાવતા હતા તો કોઈ પણ મોક્ષ જીવ માટે અમે અમૃત સાગર છીએ, કલ્પવૃક્ષ છીએ એવા વચનો કારુણ્ય વૃત્તિમાંથી એમને ઉપજ્યા છે. અને કોઈ પણ પ્રકારે તે અજ્ઞાન માર્ગને પામતા જીવોને મટાડવા યોગ્ય એમ થઈ આવે છે, અથવા તેઓ ભાવચિત્તમાં એમને એમ રહ્યા કરે છે. એમની કારણોથી બેહદ હતી. કોઈ પણ જીવોને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના કોઈ પણ જીવ આત્મકલ્યાણ કરવા ઈચ્છે ત્યારે એમણે જે કોઈ સહયોગ આપ્યો છે એનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવો સહયોગ એમણે આપેલો છે. એમની જે વિનમ્રતા હતી એ તો અસાધારણ હતી, અલૌકિક હતી. એમના જીવનમાં જે જેવું દ્રષ્ટાંત જોવા મળે છે, વિનમ્રતાનું જે દ્રષ્ટાંત જોવા મળે છે એવું તો ક્યાંય જોવા મળતું નથી. પત્રાંક 210માં તેઓ લખે છે કે અમારે અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હોય, મુમુક્ષુને લખે છે કે અમારા ઉપર તમારી ગમે તેવી ભક્તિ હો, બાકી સર્વજીવોના અને વિશેષ કરીને ધર્મજીવોના તો અમે ત્રણે કાળને માટે દાસ જ છીએ. પોતાનું દાસત્વ એમણે પત્રમાં લખીને પ્રસિદ્ધ કર્યું છે. માર્ગાનુસારી જીવોને જોઈને 217 નંબરના પત્રમાં એમને વાત લખી કે તેમનું જે જ્ઞાની પુરુષો પ્રત્યેનું દાસત્વ છે એ દાસત્વ અમને તેમના પ્રત્યે દાસત્વ થવાને માટે પ્રેરે છે. કેટલી વિનમ્રતા છે. અને બોધ પણ એવો જ આપ્યો કે જો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, સત્પુરુષની ઓળખાણ થઈને સત્પુરુષમાં જો પરમેશ્વર બુદ્ધિ થાય તો સર્વ પ્રાણીને વિશે દાસત્વ મનાય છે. આ પ્રકારના વૃદ્ધનો શાસ્ત્રોમાંથી શોધવા બેસીએ તો મળે તેવા નથી. એને શાસ્ત્રોનો અભ્યાસ હોય તે સમજી શકે એવી વાત છે કે આવી વાતો શાસ્ત્રોમાં ગોતવા જઈએ તો પણ મળે એવી નથી. એવી વાતો એમણે પોતાના આત્મામાંથી કાઢીને મૂકેલી છે.523 નંબરના પત્રમાં તેઓ પોતાના અંતરને પ્રદર્શિત કરતા લખે છે કે બાહ્ય મહાત્માની ઈચ્છા આત્માને ઘણા વખત થયા નહીં જેવી થઈ ગઈ છે. એટલે બુદ્ધિ બાહ્ય મહાત્માને ઘણું કરીને ઈચ્છતી જણાતી નથી. પોતાનું બહારમાં વિશેષતા થાય, પોતાનો મહિમા વધે, મોટાઈ વધે, એ બુદ્ધિ એમની ખલાસ થઈ ગઈ. એ પ્રકારનો અભિપ્રાય જ ખલાસ થઈ ગયો. સાત વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ નાની ઉંમરમાં એ પોતાના ભૂતકાળના જીવનની આત્મકથા જેવો એક પત્ર લખેલો છે. સમુચ્ચય વૈચર્યા એમ કરીને એ વાત લખી છે. એમણે પોતાના ઉંમરની ચર્યા લખી છે. એમાં લખે છે કે 7 વર્ષથી 11 વર્ષ સુધીનો કાળ કેળવણી લેવામાં એટલે નિશાળની અંદર ભણવામાં હતો. આજે મારી સ્મૃતિ જેટલી ખ્યાતિ ભોગવે છે તેટલી ખ્યાતિ ભોગવવાથી તે કંઈક અપરાધી થઈ છે. કેટલી વિનમ્રતા છે. એમને સ્મૃતિ જ્ઞાન બહુ તેજ હતું અને નાની ઉંમરમાં તેઓ અવધાન કરતા. 18મા વર્ષે તો એમણે સતાવધાન કરેલા, અને એ સતાવધાન કરતા એમની ઘણી પ્રસિદ્ધિ થઈ ગઈ મુંબઈની અંદર. મુંબઈના મેયર અને અનેક અંગ્રેજોના હાજરીમાં એમણે જ્યારે સતાવધાન કર્યા ત્યારે મુંબઈના જે છાપાઓ છે, અખબારો છે, એમાં એમના વિશે લાંબા લાંબા લખાણો આવ્યા. ત્યારે કહે છે કે મેં એ ખ્યાતિને ભોગવી, એ પ્રસિદ્ધિને ભોગવી, અને એ ભોગવવાથી મારી સ્મૃતિ કંઈક અપરાધી થઈ છે, મને અપરાધ થયો છે. આ એમની વિનમ્રતા છે. એવી ખ્યાતિ જીવે ભોગવવી ન જોઈએ એમ એમનું કહેવું છે. માન ભોગવવા જતા અપરાધ થાય છે એમ કહેવું છે. ધર્મ સ્થાપવા માટેનું તેમનું સામર્થ્ય પણ ઘણું હતું. ધર્મ સ્થાપવાના અનેક ગુણો તેઓ ધરાવતા હતા, છતાં પણ એ વિષયમાં એમના વિચારો એમણે 708 નંબરના પત્રમાં લખ્યા છે. આ પ્રમાણે છે કે ધર્મ સ્થાપવાનું માન બહુ મોટું છે. કોઈ પણ માણસ ધર્મ સ્થાપવા માટે ગાદી ઉપર બેસે એટલે એને માન બહુ મળે. બધા સંપ્રદાયમાં આ પરિસ્થિતિ છે અને પોતે સારી રીતે જાણતા હતા કે ધર્મ સ્થાપવાનું માન મોટું છે. તેની સ્પૃહાથી ધર્મ સ્થાપવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, ઉત્પન્ન રહે કોઈને, પણ મારા આત્માને ઘણી વાર તાવી જોતા, મારા આત્માને એ બાબતમાં મેં ઘણી વાર તાવી જોયો છે, તો તે સંભવ હવેની દશામાં દેખાતો નથી કે માન મેળવવા માટે હું ધર્મ સ્થાપું. એટલે એમની આત્મજાગૃતિ હતી, માન ઉપર એટલો એમણે વિજય મેળવેલો હતો અને તેથી એ વિનમ્રપણે વર્તી શકતા હતા. અને તેથી બહારમાં સર્વસંગ પરિત્યાગ કરીને પોતાના જીવનમાં આચરણને પ્રસિદ્ધ કરીને પછી ધર્મનો ઉપદેશ દેવો અને ગ્રસ્ત દશામાં એ ઉપદેશ ન દેવો, એવો એમણે એક અભિપ્રાય નક્કી કરેલો. અને તેથી તેઓ જ્યાં સુધી વ્યાપારમાં રહ્યા ત્યાં સુધી ઉપદેશકપણે ક્યારે પણ વર્તા નથી. તેમની નિર્ગ્રંથતાની ભાવના એટલે મુનિ દશાને પ્રાપ્ત કરવાની ભાવના એક એમના પરિણામનો બહુ નોંધ કરવા જેવું પાસું છે. સામાન્ય રીતે જ્ઞાન દશા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ગુણી દશાની ભાવના જ્ઞાનીને આવે છે, પણ તેમના આત્મામાં એ ભાવના વિશેષપણે વર્તતી હતી. યુવાન વયમાં જ સર્વસંગ પરિત્યાગ કરીને માયાભ્યંતર નિર્ગ્રંથ થવાની ઉચ્છ ભાવના તેમનામાં વર્તતી હતી અને તે ભાવનાનો ઉલ્લેખ એમણે અપૂર્વ અવસરનું કાવ્ય લખીને તો સ્પષ્ટપણે કરેલો છે કે આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે. એ ઉપરાંત આત્મનો ડાયરી જે એમની છે એમાં પહેલી ડાયરીમાં 45મા પાને એ વાત એમણે લખી છે કે એ જીવ હવે તો સંઘ નિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર, દીક્ષા લઈ. સંઘ નિવૃત્તિ એટલે બહારમાં કોઈ પણ સમાજનો કુટુંબનો સંઘ ન જોઈએ, એની પ્રતિજ્ઞા કર. દીક્ષા લેતી વખતે પ્રત્યે પછાણ લેવાના હોય છે, એની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર. ઋષભાદી સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે. ઋષભાદી જે તીર્થંકર પરમ પુરુષો થયા, એ રાજા મહારાજાઓ ચક્રવર્તીઓ પણ થયા, ત્રણ તો ચક્રવર્તી થયા, શાંતિનાથ, ઋતુનાથ, અરનાથ. 16માં 17માં અને 18માં તીર્થંકર ચક્રવર્તી. પણ છેવટે એમણે એમ જ કર્યું છે, સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં ચાલી નીકળ્યા. તો પોતાના આત્માને વિશે પણ એવી દશા પ્રગટ થાય એ ભાવના એમણે ભાવી છે. ચારસો 53 નંબરના પત્રમાં પણ લખે છે કે અલ્પકાળમાં આ ઉપાધિ યુગ મટી માયાભંતર નિર્ગ્રંથતા પ્રાપ્ત થાય તો વધારે યોગ્ય છે. તથાપિ તે વાત અલ્પકાળમાં બને એવું લાગતું નથી, અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી તે ચિંતના મટવી અમને સંભવતી નથી. કેટલું બેલેન્સ છે લખવામાં. એ સિવાય તેમના જ્ઞાનમાં અનંત ગુણ સંપન્ન એવું જે આત્મદ્રષ્ટિ સ્પષ્ટ હતું, અનુભવ ગોચર હતો, અને તેથી આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરવામાં તેમના કથનોની અવિરુદ્ધતા પ્રસિદ્ધ છે. એમની વાણીનો કોઈ વિશેષ ગુણ હતો તો તે પુરવાર પર અવિરોધ કથન એ સંબંધીનો ગુણ હતો. આવો ગુણ પદાર્થ દર્શન વિના સંભવી શકે નહીં. એનું કારણ એવું છે કે પદાર્થની અંદર કેટલાક પરસ્પર વિરોધી ધર્મો છે, અને વિરુદ્ધ ધર્મત્વ ધારક નામની શક્તિથી એ વિરુદ્ધ ધર્મોને પણ પદાર્થ ધારણ કરે છે. આત્મા એક પદાર્થ છે, એ પદાર્થના ગુણધર્મોનું વિજ્ઞાન છે, સાયન્સ છે, અને એ વિજ્ઞાનને સુખ દુઃખ અને શાંતિ અશાંતિ સાથે સીધો સંબંધ છે. એ વિજ્ઞાનની અંદર જોવા જાઓ તો કેટલાક વિરુદ્ધ ધર્મોને આત્મા ધારણ કરે છે, જેમ કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ. આત્મામાં સ્વરૂપની શુદ્ધિ, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ છે, અને અવસ્થામાં રાગ દ્વેષ મોહની અશુદ્ધિ પણ છે, અને બંને સ્વાદ એક સાથે ધારણ કરે છે. આત્મા દ્રવ્યપણે અનેક ગુણો અને પર્યાયોના એકત્વને ધરાવે છે, અને અનેકપણાને લીધે એમના એના અનેક ગુણો અને અનેક પર્યાયો ભિન્ન ભિન્ન પણ છે, ભિન્ન ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્નત્વ અને અભિન્નત્વ એક સાથે પદાર્થમાં રહેલું છે. એ વસ્તુનું પ્રતિપાદન કરવા જાય તો જેને અન્ય મતના ગ્રંથો જોયા હશે એને ખ્યાલ આવશે કે જૈન ગ્રંથો અને જ્ઞાનીઓના કથનોની સાથે એની મેળવણી કરવા જતા, પદાર્થને પ્રતિપાદન કરવા જતા એકાંત થઈ જાય છે. જ્યારે જ્ઞાનીઓ છે એમની વાણીમાં અનેકાંત પ્રદર્શિત થાય છે, અને કોઈ પણ ધર્મની વાત કરતા અથવા સમગ્રપણે પદાર્થનું નિરૂપણ કરવા જતા ક્યાંય પણ વચન વિરોધ કે કથન વિરોધ ન આવે એવું સંતુલન પણ, એવું બેલેન્સ નાની પુરુષની વાણીમાં હોય છે, અને એવો ગુણ કૃપાલુદેવના વચનોમાં પણ જોવા મળે છે. સૌથી વિશેષ એવી વાત જે 12 અંગની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય છે એ વાત છે કે આત્માનું કલ્યાણ થવાની કાર્ય પદ્ધતિ અને વિધિ શું છે, એ વિધિનો વિષય સૌથી સૂક્ષ્મ છે. કૃપાલુદેવના વચનોમાં બહુ મૌલિકપણે વિધિદર્શકતા જોવા મળે છે, અને એટલા માટે જોવા મળે છે કે એ કાર્ય પદ્ધતિમાં પોતે સામેલ હતા, પોતે વર્તતા હતા, અને પોતાના અનુભવથી એ વાતને પ્રસિદ્ધ કરી શકતા હતા. એટલું સામર્થ્ય એમનામાં હતું. એ મારંગના સારભૂત સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ વિષય છે, જે વિષય અંતર્મુખ થઈને સ્વરૂપ પ્રાપ્તિની જે વિધિ છે, એ વિધિને સ્વાનુભવ ગોચર કરીને પોતાના વચનોમાં એમણે અનેક જગ્યાએ પ્રસિદ્ધ કરી છે, અને એનો ઉલ્લેખ એમણે 689 પત્રની અંદર કર્યો છે કે જ્ઞાની પુરુષની વાણીમાં કોઈ વિશેષ આશય હોય છે, એ આશય કોઈ ગમે તેવો વિદ્વાન હોય, સાક્ષર હોય, તો પણ એ પ્રકારે એ આશયથી એ વાતને પ્રસિદ્ધ કરી શકતા નથી કે દર્શાવી શકતા નથી. એ વાત એમને જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષની વાણીમાં આશય ભેદ કે પ્રકારે હોય છે, એ બહુ સારી રીતે એ પત્રની અંદર ચર્ચા કરી છે. આપણે આ હલમાં પણ એ પત્રનો સ્વાધ્યાય એકવાર થઈ ગયો છે એવું મને યાદ છે. તેમની ધર્મ પ્રવૃત્તિમાં ઘણી વિચક્ષણતા હતી. બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિની અંદર એટલી બધી વિચક્ષણતા હતી કે કોઈ પણ મુમુક્ષુ જીવ એમના સમાગમમાં આવે ત્યારે બહુ અલ્પ પરિચયમાં તેની યોગ્યતાનું માપ તેમના જ્ઞાનમાં આવી જતું. સામાન્ય રીતે જીવના જે કોઈ વિભાવ પરિણામ, વિકારી પરિણામ છે, એ જીવના પરિણામમાં રોગ છે, એ જીવનો રોગ છે, અને એ રોગનું નિદાન તેઓ બહુ સારી રીતે કરી શકતા. જેમ કોઈ કુશળ વૈદ્ય હોય, ડૉક્ટર હોય, અને શરીર રોગનું નિદાન કરી શકે, એવી રીતે આત્માના રોગનું નિદાન કરી શકતા. અને ત્યાર પછી એ દર્દીને, એ મુમુક્ષુને કેવા પ્રકારે ટ્રીટમેન્ટ આપવી, માત્ર ઉપદેશ આપવો એમ નહીં, ટ્રીટમેન્ટ આપવી, ઉપદેશ આપવો, કેટલી વાત કરવી, કેટલી ન કરવી, પૂછે તો પણ કેટલો જવાબ દેવો ને કેટલો જવાબ ન દેવો, એ અતિશય વિચક્ષણતાથી તેઓ એ કાર્ય કરતા હતા કે જેથી સમાગમમાં આવનાર જીવનું કલ્યાણ જ થાય ને અકલ્યાણ ન થાય, કદી પણ એ દૂર ન જાય માર્ગથી, આત્મકલ્યાણના માર્ગથી દૂર ન જાય અને વધારે સમીપ આવે, એવી અસાધારણ વિચક્ષણતા તેમનામાં હતી. અને તેથી ઘણા જીવો નુકસાનથી બચેલા છે, ઘણા જીવોને આત્મલાભ થયો છે. ધર્મ પ્રકાશકપણે તેમણે પ્રવૃત્તિ કરી નથી, છતાં પણ વ્યક્તિગત રીતે અનેક મુમુક્ષુઓને મુમુક્ષુઓ એમની સમીપ આવેલા અને યોગ્યતા પ્રમાણે તેમને આત્મલાભ થવાનું કારણ બન્યું છે. એમાં તેમની વિચક્ષણતાએ બહુ મોટી ભૂમિકા ભજવેલી છે. તેમના શબ્દોમાં કેટલીક વાત જે આવી છે એ બહુ ઊંડા વિચારથી આવી હોય એવું સ્પષ્ટ સમજાયું છે કે આ આત્મા સંબંધી હાલ કંઈક પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી, એટલે મારા વિશે તમારે કાંઈ ચર્ચા કરવી નહીં, કેમ કે અવિરતિ રૂપે ઉદય હોવાથી ચોથા ગુણસ્થાને ત્યાગ દશા હોતી નથી, ગ્રસ્ત દશા હોતી. ગુણ વક્તવ્ય હોય તો પણ, ગુણ પ્રગટ થયા હોય તો પણ લોકોને ભાષ્યમાન થવું કઠણ પડે, લોકોને સમજાય નહીં કે આમાં ગુણ કેટલા છે જ્ઞાનીમાં, અને તેથી વિરાધના થવાનો કાંઈ પણ હેતુ થાય. તેમજ પૂર્વના મહાન પુરુષો, નિગ્રંથ પુરુષોના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કાંઈ પણ થયું ગણાય, કેમ કે તેઓએ તો બાહ્ય ત્યાગ કરીને પછી ધર્મ પ્રવૃત્તિ કરી હતી. અમારે એમ હજી છે નહીં, તો અમે પણ એ અનુક્રમનું ખંડન કરવા માંગતા નથી. એક રાજ પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, આ આત્મનમાં લખે છે, પહેલી ડાયરીમાં ઘણી વાતો લખી છે, તે કરતા અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મની સંતતિ પ્રવર્તાવવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. ઘણી હિંમત જોઈએ, ઘણા વિરોધ ઉભા થાય, પણ એનું સંતુલન જાળવવું, ઘણા નિંદા કરે, ન હોય તેવા આરોપ અને અવર્ણવાદ ઉભા કરે, તો પણ એ પુરુષાર્થનું એટલું પરાક્રમ હોય છે કે એક રાજ જીતવામાં જે પરાક્રમ જોઈએ બહારમાં, એના કરતાં અંદરમાં પોતાના પરિણામો સામે લડવામાં વિશેષ પરાક્રમ જોઈએ છે. તથારૂપ શક્તિ થોડા વખત પૂર્વે અત્રે જણાતી હતી, એની એવી શક્તિ છે અમારામાં, પોતામાં હતી, પણ છતાં પણ તેઓ ગુપ્ત રહ્યા છે, અને ગુપ્ત રહીને એમની સમાગમમાં જે કોઈ પાત્ર જેવો આવ્યા એને ધર્મ પ્રાપ્ત કરવામાં સહયોગ એમણે સારી રીતે આપ્યો છે. એ વિષયમાં એમના વિચારો ઘણા સૂક્ષ્મ હતા. પહેલી આત્મનમાં એ રીતે લખે છે કે દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે, કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તો જીવોનું કલ્યાણ છે, એ વાત વિચારવા યોગ્ય છે. દર્શનની રીતે એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ જીવોનું કલ્યાણ થાય, કે સંપ્રદાયની દ્રષ્ટિએ જે પરંપરા ચાલે છે તેવી પ્રવૃત્તિ કરીએ તો જીવોનું કલ્યાણ થાય, આ બે વાત વિચાર, બંને વાતને ઘણો ઊંડો વિચાર માગે છે. સંપ્રદાયની રીતે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, કેમ કે ત્યાં સમૂહ મોટો હોય એટલે ઘણા જીવોને તે માર્ગ ગ્રહણ થવાનો યોગ થાય. જ્યારે દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય, અધ્યાત્મની દ્રષ્ટિએ તો કોક કોક જીવોને એ વાત સમજાય. જો જીનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે તો તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો અસંભવિત દેખાય છે. ભગવાનના અભિપ્રાય પ્રમાણે ચાલીએ તો સંપ્રદાયની રીતે માર્ગ પ્રવર્તાવવો અસંભવિત છે, કેમ કે દર્શનનું એટલે અધ્યાત્મની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે, એને સંપ્રદાયના ઢાંચામાં ગોઠવી શકાય એવું નથી. કેટલા સૂક્ષ્મ વિચારો કર્યા છે એમણે ધર્મ પ્રવર્તવા માટે. દર્શનની અપેક્ષા એ કોઈ જીવને ઉપકારી થાય, આ રીતે થોડો ફેર પડે છે, વિરોધ આવે છે, એ વાત વિશેષ વિચારવા યોગ્ય છે. એમ કરીને એમને ઘણું મંથન ચાલ્યું છે એ વિષયમાં, અને સરવાળે પોતાને ધ્રુવક્ષેત્ર કાળ ભાવ જોઈને યોગ્ય લાગ્યું એમ વર્તા છે એવા મહાપુરુષનો આજે જન્મદિવસ છે, અને એ દિવસે આ ગુણોનું સ્મરણ કરીને આપણે પણ તેમના પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરીએ.